શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, શ્રી પર્યુષણ મહાપર્વ સંવત 2053, પ્રવચન ક્રમાંક 8, તારીખ 6/9/97, વિષય અપૂર્વ અવસર, ગાથા નંબર 20 અને 21, પરમપદ પ્રાપ્તિ નિશ્ચય, સ્વાધ્યાયકાર આત્મારથી શ્રી વસંતભાઈ ખોખાણી.
મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજેતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુતત્વલોચનદાયકમ.
પર્વની આરાધનાનો આજે છેલ્લો દિવસ છે. સંવત્સરીના મહાપર્વને શ્રી તીર્થંકરોએ પણ એની વાણીમાં ગાયું છે. એનો અચિંત્ય અને અપરંપાર મહિમા કયો છે! કોઈ દિવસ પ્રકૃતિમાં પણ એવો આવે છે કે જે દિવસે કાળ પણ જગતના જીવોને પરમાર્થની સાધનામાં અનુકૂળ રહેતે છે, એવા આ દિવસો અને એમાંનો આ શ્રેષ્ઠ દિવસ એ સંવત્સરીનું મહાપર્વ. આ પર્વમાં પરમાર્થ માર્ગના આરાધકને તો જીવની મુક્તિ સિવાય બીજો કોઈ લક્ષ્ય નથી અને જ્ઞાની પુરુષોની અનંતી અમાપ કરુણા છે કે એમણે તો મુક્તિનો માર્ગ પ્રાપ્ત કર્યો અને જગતના જીવોને આપ્યો. એમણે મુક્તિની વિધિ સિદ્ધ કરી અને જગતના જીવોને એ વિધિ બતાવી. માર્ગને આલોકિત કરનાર, પથ પ્રદર્શિત કરનાર, જગતના જીવોને માર્ગની સ્પષ્ટ પ્રરૂપણા કરનાર આવા જ્ઞાની પુરુષોનો ઉપકાર અનંતો છે. જીવનના એક એક આત્મવિકાસના જે તબક્કાઓ છે તે તબક્કાઓને પણ એક એક તબક્કો ક્રમશઃ કહેવા એ પણ જ્ઞાની પુરુષની અદ્ભુત આપણા ઉપરની કૃપા છે. નહીં તો આ જીવને માર્ગ જો કંડારી ન આપ્યો હોય તો શું ખબર પડે? સાધનાનું બળ તો જગાવે પણ જાય ક્યાં? ઉત્સાહ તો આવે દોડવાનો, દોડે તો ખરો પણ કઈ દિશામાં? પગલા ક્યાં માંડે કે જે પ્રત્યેક કદમ એને સિદ્ધાલય તરફ લઈ જાય? શ્રીમદ રાજચંદ્રજી જેવા પરમ જ્ઞાનીએ આ વાતને જગતના જીવો સમક્ષ અપૂર્વ અવસરના પદની અંદર કંડારિત કરી આપી. ઉત્કૃષ્ટ શિલ્પકૃતિનો નમૂનો જેમ છે તાજમહેલ, મુનિશ્રી સંતબાલજી કહે છે, એ રીતે અધ્યાત્મની અંદર મુક્તિના માર્ગનો ઉત્કૃષ્ટ નમૂનો એ અપૂર્વ અવસરનું પદ છે. કેટલા કેવડીઓ ગયા એ માર્ગે, કેટલા કેટલા જિનેશ્વરો ગયા, અનંતા તીર્થંકરો ગયા, પણ આ માર્ગનું એક એક સોપાન જગતના જીવો સમજી શકે તે રીતે આ કાળમાં આપણને આપણી ભાષાની અંદર અપૂર્વ અવસર પદના રૂપમાં પરમ કૃપાળુ દેવે કંડારી આપ્યા. સિદ્ધાત્માની સ્થિતિ અંગે ગઈકાલે આપણે ગાથા નંબર 18 અને 19ની અંદર એ જોયું કે મુક્ત આત્માની અવસ્થા કેવી હોય. એ મુક્ત આત્માની અવસ્થામાં શુદ્ધાત્માના ગુણો, લક્ષણો, ગતિ અને સ્થિતિ શું? તો કે એક પણ પરમાણુનો સ્પર્શ નહીં, કર્મના કલંકથી રહિત એવો નિષ્કલંક, અડોલ એવો નિષ્કંપ, શુદ્ધ એટલે નિષ્કર્મ, નિરંજન એટલે નિરીહ ઈચ્છા વિનાનો, ચૈતન્ય મૂર્તિ કહેતા જ્ઞાન ઘન, અનન્યમય કહેતા અજોડ જેના જેવો બીજો કોઈ નહીં, અગુરુ લઘુ એ કહેતા દેહ સાપેક્ષ કહેતા કર્મ સાપેક્ષ કહેતા એ હલકો નહીં ભારે નહીં ઊંચે નહીં નીચે નહીં, અને સ્વભાવની સાપેક્ષ કહેતા એનો એક પણ ગુણ કે એનું દ્રવ્ય એ બીજામાં એકાકાર પામે નહીં, પોતાના અસ્તિત્વને અખંડ અક્ષુણ અને અભેદ રાખે એ અગુરુ લઘુ ગુણનું સામર્થ્ય છે. અમૂર્ત કહેતા નિરાકાર છે અને સહજ પદ કહેતા સચ્ચિદાનંદ છે. આવો જીવનું મુક્તાત્માનું સ્વરૂપ એ જ્યારે 14મા ગુણસ્થાનક ઉપર અયોગી કેવડીના સ્વરૂપમાં પુરુષાર્થનું છેલ્લું સોપાન માંડે છે ત્યારે એ પૂર્વનો પ્રયોગથી એ યુક્ત આત્મા ઉર્ધ્વગમન સ્થિતિમાં આવે છે, અને એ ઉર્ધ્વગમન એટલું ઝડપી હોય છે કારણ કે જન્મો જન્મની સાધનાનું બળ ત્યાં કામ કરે છે. એ બળ કામ કરે છે એટલે ઉર્ધ્વગમન એ સ્વાભાવિક ગતિ છે, છતાં એક સમયની અંદર જીવ સિદ્ધાલયમાં પહોંચે છે, લોકાંતે જાય છે, સુસ્થિત જ થાય છે, વેલ સેટ જેને આપણે કહીએ, સુસ્થિતપણે થઈ બેસે છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, સમાધિ સુખ છદ્મસ્થનું ઘડી બે ઘડીનું, પરંતુ આવા તીર્થંકર પરમાત્માનું સમાધિ સુખ અનંત કીધું પણ એને સાદી કીધું, કારણ કે એની શરૂઆત છે એનો અંત નથી. જગતના જીવો અનંત સુખનું ધામ હોવા છતાં એને હજુ સુખની આદિ પ્રારંભ થઈ નથી. સંસારમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એને સુખાભાસ છે, સુખ નથી. સુખનું ધામ છે પોતે, પોતે સુખનું ધામ છે, પોતે સુખ સ્વરૂપ છે, છતાં એને એ સુખનો અનુભવ નથી. એટલે અહીંયા શબ્દ કૃપાળુદેવે આ વાતને એટલી સરસ મૂકી છે કે આત્મતત્વ ગમે તેટલું છે પણ એ પ્રારંભથી એનું સુખનું સ્વરૂપ કેવું છે, તો કે અનાદિ નથી હો, આદિ સાદી, જેને આદિ છે જેનો પ્રારંભ છે એવું છે, પણ એ પાછું સુખ કેવું છે, અનંત છે, એનો અંત નથી. હવે એ અંત વિનાનું સુખ છે, હવે એમાં અવ્યાબાધપણું નથી, કારણ કે અનંત જ્ઞાન દર્શન અનંત સહિત જો, હવે એને અનંત જ્ઞાન અને અનંત દર્શન આત્માના જે ગુણ છે એ ચૈતન્ય સ્વરૂપે જે ગુણ છે એનો ઉપયોગ અખંડ છે, ઉપયોગની ધારા અખંડ છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. અને જ્યારે જ્ઞાનની ધારા અખંડ છે ત્યારે આ આનંદ જે છે એ અવ્યાબાધ છે. અવ્યાબાધ છે એટલે હવે એની અંદર કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન થતી નથી, ખંડ રહિતપણે છે, હવે અસ્ખલિત અવિચ્છિન્ન ધારા સુખની છે અને પાછો એનો ક્યારે અંત નથી. આવું અવિચ્છિન્ન અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિમાં એ જીવ છે એ અનંત જ્ઞાન અને અનંત દર્શનની સાથે છે. હવે આજે છેલ્લી બે ગાથાઓ આ પદની, છેલ્લી બે ગાથાઓમાં પરમ કૃપાળુ દેવે પોતે જે વાત કહેવાની ધારી છે એ કહેવા માટે 19 ગાથા સુધી પ્રયત્ન કરો, 19 ગાથા સુધી પોતાને દર્શનમાં વ્યતીત થયો છે. એ દર્શનમાં વ્યતીત થયા પછી ચારિત્ર મોહના પ્રક્ષીણ માટેનું જ આ અમારું જીવન છે, અને એ સર્વજ્ઞના માર્ગને આધારિત, વિતરાગ માર્ગને આધારિત 19 ગાથાઓમાં એમણે એક એક અવસરના આપણને ટબા આપ્યા કે આવા અપૂર્વ અવસરના ટાણા અમને ક્યારે આવશે. આવેલા છે એ પણ કહ્યા અને જેની અભિપ્સા છે એ પણ કીધી. 12 ગાથા સુધી તો પોતાની જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે તેનું વર્ણન કર્યું, અને 13મી ગાથાથી 19મી ગાથા સુધી હવે પોતે જે અપૂર્વ કરણનો પુરુષાર્થ કરવાના છે ક્ષપક શ્રેણી માંડીને એની પણ વાત કરી, અને એમાં એ પુરુષ આ પદ લખાયા પછી એમાં પ્રગતિમાં છે, અને એ પ્રગતિની અંદર લગભગ કેવળ સ્પર્શીને દેહવિયોગ થાય છે. ત્યાં પદની રચના પછી પુરુષાર્થ કંઈ અટક્યો નથી, આ પદ તો એ પુરુષાર્થ પહેલાનું છે, શ્રેણી એને માંડી છલાંગ લગાવી દીધી, પણ એક છલાંગની અંદર એની લગભગ આયુ કર્મ પગે નિકાચિત થાક ઉદયમાન થાક ગ્રહણ કર્યો. માથે ઘણો બોજો રહ્યો હતો તે અલ્પવીર્ય કરી અને વેદવાની પ્રગટના કરતા વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. આયુનો યોગ ઘટી ગયો. જગતના જીવોની અંદર એવી સ્થિતિ આવે છે જ્ઞાનીઓની કે આયુનો યોગ અને સામે કર્મનો યોગ એ કર્મની સ્થિતિ વધારે છે. અહીંયા એને પણ એ થયું છે કે કર્મ ખતમ કરવા છે, આયુષ્ય ખૂટી ગયું. ઉદયમાન થાક પગે નિકાચિત થાક ગ્રહણ કર્યો. કઈ વાંધો નહીં, છતાં કે છે લગભગ કેવળ ભૂમિકા સ્પર્શ્યું કેવળ જ્ઞાન લેશે કે લીધું કે લેશે. આ દશાએ પહોંચેલો પુરુષ એ છેલ્લે તો એક કે છે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આ વસ્તુને સમજાવવા માટે એમણે પોતાની આ કથની કહે છે, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે જે પદની અમે પ્રરૂપણા કરી છે એ પદ સર્વજ્ઞ પ્રભુએ એના જ્ઞાનમાં જોયું છે. આ પદ દેખાય ક્યારે, આ પદના દર્શન ક્યારે થાય? સર્વજ્ઞતા સિદ્ધ થયે, પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થયે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા થતી નથી ત્યાં સુધી સર્વજ્ઞતા પ્રગટ થતી નથી, અને જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રગટ થતી નથી ત્યાં સુધી એ પૂર્ણ પદ દેખાઈ શકતું નથી. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, એને શેમાં જોયું પાછું? જ્ઞાનમાં. કારણ કે એ તો જ્ઞાનનો વિષય છે, અનુભવ ગોચર છે. જ્ઞાનનો વિષય છે આ પદ, આ આંખનો વિષય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી, મનનો વિષય. માટે કૃપાળુ દેવે સૌભાગભાઈ ને ગોસડિયાને કીધું, ઓલા તો સમજતા હતા કે સુધારસ અમને મળ્યો છે એટલે બધું મળી ગયું. કે છે તમે પદાર્થને સમજો, મનથી કરેલો નિશ્ચય આખરી માનશો નહીં. મનથી કરેલો નિશ્ચય આખરી માનશો નહીં, સત્પુરુષથી થયેલો નિશ્ચયને આખરી માનજો. એટલા માટે અમે તમને કહીએ છીએ કે સુધાની ધારા પછી પણ કેટલાક દર્શન થયા છે અમને. વાત ત્યાં અટકતી નથી. આ તો એકાદું સોપાન છે, કોઈ એકાદું સાધન પ્રાપ્ત થાય. અનેક પ્રકારના કરણ અને ઉપકરણ છે, એમાંનું એક ઉપકરણ છે, મહિમા ઘણો છે પ્રત્યેક ઉપકરણનો. પણ યથા ભૂમિકા એ છે, એની ભૂમિકા એમણે ચાર રીતે સમજાવી છે સુધાની ધારાની. જ્યારે આત્મત્વ પ્રાપ્ત પુરુષ આપે ત્યારે જ પરમાર્થની ભૂમિકા છે, બાકી તો બધી વ્યવહારની ભૂમિકા છે, બાકી તો ભ્રમણા છે. અહીંયા કે છે એ સર્વજ્ઞ પરમાત્માએ જે પદને પોતાના જ્ઞાનમાં દીધું એ તીર્થંકર, એને 35 અતિશયયુક્ત વાણીનો ઉદય થયો છે આ તીર્થંકરને, અને એની દેશના માટે દેવોએ સમવસણની રચના કરી છે. અને જગતના ભવ્ય જીવો દેવલોકમાંથી, મનુષ્ય લોકમાંથી અને તિરંજ સૃષ્ટિમાંથી પણ એને ભગવાનના બોધને સાંભળવા ભેગા થયા છે. પ્રભુની દેશનાની અંદર આવી 35 અતિશયયુક્ત વાણી પણ એ જે ભગવાને એના જ્ઞાનમાં જે પદને જોયું તે પદ કહી શકા? ખ્યાલ આવે છે? આત્મ સ્વરૂપનો પદ, આત્મ સ્વભાવ, આ આત્માનું શુદ્ધાત્માનું પદ એ કોણ ન કહી શક્યું? તો કે સર્વજ્ઞ કહી શક્યા નહીં. સર્વજ્ઞને એની વાણીનો ઉદય કેવો છે? તો કે છે 35 અતિશય યુક્ત જેની વાણી છે. અને ક્યાં બેઠા કહેવાનું છે? એને સમોષણની અંદર. આવી જગતની, વ્યવહાર જગતની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભૂમિકામાં બેઠેલા સર્વજ્ઞ પરમાત્મા, એણે પણ પોતાની વાણીના સામર્થ્યથી જે પદ એને જ્ઞાનમાં જોયું તે પદ કહેવા માટે એણે પ્રયત્ન કર્યો, પણ કે છે એ પદ ભગવાન પણ કહી શક્યા નહીં. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? એ સ્વરૂપને અન્યની વાણી, કૃપાળુદેવ કહે છે અમારી વાણી, તમારી વાણી, મારા તમારા જેવાની વાણી, આ પદને શું કહી શકે? કારણ એનું એક લક્ષણ છે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. જો આ જે જ્ઞાન છે, આ જે આત્મા છે, એ આત્મા કેવળ અનુભવ ગોચર છે, વાણી ગોચર નથી, શબ્દ ગોચર નથી, કર્ણ ગોચર નથી, દ્રષ્ટિ ગોચર નથી, હાથથી પકડાશે નહીં, આંખથી દેખાશે નહીં, કાનથી સંભળાશે નહીં, નાકથી સૂંઘાશે નહીં, જીભથી ચાખી નહીં શકાય અને મનની કલ્પનામાં આવી શકે એમ નથી. પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠું મન આ આત્મ સ્વરૂપને પકડવા માટે સમર્થ નથી. એવું અદભુત આ આત્માનું સ્વરૂપ એ અનુભવ ગોચર છે. કેવળ અનુભૂતિ જો લખવી હોય તો અનુભૂતિમાં પકડી શકાય, આત્માને આત્મા વડે જ જાણી શકાય, આત્માને આત્મા વડે જ જાણી શકાય. આત્માને જાણવા માટે આત્મા સિવાય બીજું કોઈ સાધન નથી, અને આત્મત્વ પ્રાપ્ત પુરુષ સિવાય બીજું કોઈ માધ્યમ નથી. તે આત્મા આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય તેવો નથી. જેણે પણ આત્માના સ્વરૂપનો અનુભવ કરવો છે એણે આવા અનુભવ પ્રાપ્ત અને આપ્ત પુરુષનું સરણું લીધા વિના આ આત્મ સ્વરૂપ પોતાની મેળે પ્રાપ્ત થાય એવું નથી. આ તો અપૂર્વ છે. અપૂર્વ એવું પોતે પોતાથી પ્રાપ્ત કરી શકે એવું નથી, અને જેનાથી પ્રાપ્ત થાય છે એનું સ્વરૂપ સમજાતું નથી. આ જીવની મુશ્કેલી તો એ છે, જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ સમજાવવું મુશ્કેલ છે, અને જીવને ભૂલવ ભૂલાવણી એ જ છે. 285 આ જ ભૂલ ભૂલાવણી છે કે કેની પાસેથી આ પ્રાપ્ત થાય, કેની પાસેથી મળે. પરમ કૃપાળુ દેવને આ બાબતમાં કોઈ શંકા નહોતી. એમણે 436 આંકની અંદર સરસ મજાનું વાક્ય લખ્યું. એને કહ્યું, જે શ્રી તીર્થંકર દેવે, જે શ્રી તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. તીર્થંકર, સર્વજ્ઞ, જિનેશ્વર, અરિહંત, કેવડી, આવી જેની દશા છે એ તીર્થંકરે સ્વરૂપસ્થ આત્માપણે થઈ, પેલા પોતે આત્માપણે થયા, એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શતા એવા આત્માપણે થયા, અને પછી વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય, વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય, જે રીતે કહી શકાય તે માટે કહેવા માટે પ્રયત્ન કર્યો, તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો. જે પ્રકારે કહી શકાય તે પ્રકારે અત્યંત શબ્દ છે, અત્યંત યથાસ્થિત કયો, જેવો છે તેવો કયો. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને આની પાસેથી તો અમારે આત્મા જાણવો છે, આની પાસેથી સંસાર જાણવો છે, એટલે આ તીર્થંકર પાસે બીજી કોઈ અપેક્ષા હોય શું હોય? વિતરાગ પાસે અપેક્ષા શું? માત્ર આત્મ સ્વરૂપને જાણવાની અને પામવાની, આ સિવાયની કોઈ પણ અપેક્ષાને જૈન દર્શનની અંદર પરમાર્થ માર્ગની અંદર કહ્યું નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. મનમાં જો બીજો જરા પણ રોગ હશે તો એને તીર્થંકર દેવ પાસે ન આવવું. બીજા દેવ જગતમાં ઘણા છે, જે તમારા સંસારિક સુખનો સોદો કરી લેશે કે વધેર બે નાળિયેર અને લઈ જા 5 લાખનું તને ફળ. લે દેવ ચોખા અને મુખ મારો કેળો. આવા દેવની પણ ત્યાં તૂટો નથી, કારણ કે બધા દેવ એ સંસારી ગતિમાં પરિભ્રમણ કરનારા છે, રાગ દ્વેષ યુક્ત છે, હજી લબ્ધિ સિદ્ધિનો ઉપયોગ કરે છે, હજી એને પોતાના લક્ષ્ય ગંતવ્યનું હજુ યથાર્થ પ્રકારનું જ્ઞાન થયું નથી, ભાન થયું નથી, પુરુષાર્થ ઉપડ્યો નથી. એવા દેવો પણ જગતમાં છે, જેમાં આપણે પણ અહીંયા દલાલ છે ને બધા બ્રોકર્સ, એવા છે જગતમાં. માટે પણ અહીંયા તો કેવળ આત્મત્વ પ્રાપ્ત કરવું હોય, કેવળ શુદ્ધાત્માને જાણવો હોય, કેવળ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી હોય તો જ વિતરાગ દેવને શરણે આવવું. બીજા સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરવાની જેની ભૂમિકા હોય કે મારે આ જગતમાં ને આ જીવનમાં કંઈ જોઈતું નથી, એ જ વિતરાગનું શરણું લે, એ જ વિતરાગના માર્ગમાં રહી શકશે, ટકી શકશે. બાકી તો જો રહ્યો તો માર્ગને પણ પ્રદૂષિત કરી મૂકશે. અહીંયા કોઈ પ્રકારની અપેક્ષાને સ્થાન નથી. આખા સંસારને સળગાવી નાખવો હોય જેને, પોતાના કુળ કુટુંબનું ભલું કરવાની વાત નથી, નખોદ અને નિકંદન કાઢી નાખવું હોય તો વિતરાગના માર્ગમાં આવવું. સંસારનો કોઈ સંબંધ, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. આ મહત્પુરુષનો માર્ગ બંધનનો માર્ગ નથી, મુક્તિનો માર્ગ છે. સંસારના કોઈ પણ સંગ પ્રસંગ, કારણ સંયોગ સંજોગ, એના પ્રત્યે લેશ માત્ર પણ રાગ હોય, અશક્તિ ભાવ હોય, મોહ હોય, એ બંધન છે. આ બંધનની મુક્તિનો માર્ગ છે. અહીંયા પગ દેશો નહીં. અહીંયા આવીને લોક સુખ જેને કહે છે, લૌકિક સુખ, એની કોઈ કામના, એની કોઈ વાંછા હોવી ન જોઈએ. સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને અમે તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. આ અપૂર્વ અવસરની વાત પરમ કૃપાળુ દેવને ખૂબ કહેવાની હતી, અને કહેવા માટે આ પુરુષે પરિશ્રમ લીધો છે. 19 ગાથાઓની અંદર એક એક પગથિયાને કેટલો ન્યાય આપ્યો છે. સાધક નિર્ગ્રંથ પદની કોઈ પણ પ્રકારના મત, માન્યતા, આમન્ય, એના કોઈ પણ પ્રકારના દ્રવ્ય, ચિહ્ન, લિંગ, ભેદ, મતભેદને કોઈ પણ પ્રકારની એને વશ થયા વિના, આગ્રહ વિના, અનાગ્રહથી, માધ્યસ્થતાથી, તટસ્થતાથી, સર્વજ્ઞએ યથાસ્થિતપણે જે પ્રકારે કહ્યો છે, જેમ તીર્થંકરે આત્માને યથાસ્થિત કહ્યો છે, એમ શ્રીમદ રાજચંદ્રજીએ અપૂર્વ અવસરના પદમાં નિર્ગ્રંથ પદના માર્ગને યથાસ્થિત કહ્યો છે, વિતરાગના માર્ગને યથાસ્થિત કહ્યો છે, અત્યંત યથાસ્થિત કહ્યો છે. જે પ્રકારે કહી શકાય તે પ્રકારે કહ્યો છે. સંત બાલજી મહારાજ એમણે આ પદ વિશે છેલ્લે પોતાનો અભિપ્રાયમાં લખ્યું, આ છેલ્લી કડીમાં તો, વાણી એ અંતઃકરણના ભાવોને વ્યક્ત કરવાનું સાધન ખરું, વાણી એ અંતઃકરણના ભાવોને વ્યક્ત કરવાનું સાધન ખરું, પણ શબ્દ સ્વરૂપ ધર્યા પછી એ પૂદગલ હોય એનું સ્વરૂપ પલટાઈ જાય છે. ચમત્કાર એ છે. આખરે કેવી છે વાત આત્માની, કેવી છે શબ્દમાં. હવે એ ચેતનની વાત, સ્વરૂપ કયું ધારણ કર્યું? શબ્દનું. તો શબ્દનું સ્વરૂપ ધારણ કર્યું તો પ્રત્યેક પદાર્થ પાછો પરિવર્તનશીલ છે, એટલે શબ્દનું સ્વરૂપ ધારણ કર્યું એટલે પાછું પલટાયું. એ પૂદગલ હોઈને એનું સ્વરૂપ પલટાઈ જાય છે. એટલે ગમે તેવા પ્રેરક ભાવોથી વાણી નીકળી હોય, ગમે તેવા પ્રેરક ભાવોથી વાણી નીકળી હોય તોય શ્રોતાનો આત્મા એ પ્રેરણા ઝીલી શકે તેટલો તૈયાર ન હોય તો એને એ વાણી સાર્થક થતી નથી. ગમે તેટલી પ્રેરણાથી એ વાણી નીકળી હોય આત્માની પૂરી પ્રેરણાથી આત્માને નજર સામે રાખીને જ વાત કરી હોય, ગમે તેટલી જોરથી કીધી હોય, તો પણ એનું સ્વરૂપ પલટાય છે. અને જો શ્રોતા એને ઝીલનાર ન હોય તો કે છે એ વાણી સાર્થક થઈ શકતી નથી. પરમાત્માની વાણી વિદ્યમાન હોવા છતાં આપણને આપણા સ્વરૂપનું ભાન થતું નથી, યોગ્યતાની ખામી છે. વાણીનો દોષ નથી. જે પ્રકારે કાંજી સ્વામીએ કહ્યું ને કે પરમ પવિત્ર પુરુષાર્થ આ વિતરાગ સાધક દશામાં કેવો હોઈ શકે, તો તેનો ગંભીર આશય સમજવાની પાત્રતા થયે, જીવને તેના બધા પડખા વિરોધ રહિત પણે સમજાય. ત્યાં સુધી એનું મન ઠેકાણ ચક્રાવે ચડતું હોય ત્યાં સુધી એને મનનો વેપાર ચાલ્યા કરે. આત્માનો વેપાર ન ચાલે, જ્ઞાનનો વેપાર નથી. મનનો વેપાર છે એ વિપર્યયનો વેપાર છે, એ સંકલ્પ અને વિકલ્પમાં છે, તર્ક અને કુતર્કની અંદર છે, વાદ અને વિવાદની ભૂમિકામાં છે. એને સમજવો છે આત્મા, જે વાદ વિવાદથી પર, તર્ક કુતર્કથી પર, શબ્દ અને વાણીથી પણ પર. હવે જે શબ્દ અને વાણીથી પર છે એનું સ્વરૂપ કહેવાય એટલું કીધું, એની ચર્ચા ન હોય, એની ચર્ચા ન હોય. એની અંદર આમ વિરોધાભાસ લાગે છે ને આમ લાગે છે ને અહીંયા લાગતા તો કંઈક આમ બેસતું નથી, એ બેસે અનુભવ ઉપર. હજુ સાધના ખૂટે છે, સાધના ખૂટે છે, કંઈક સમજણ ખૂટે છે. સમજણ શબ્દથી પણ પર છે. થિંક બિયોન્ડ વર્ડ્સ, શબ્દથી પર વિચાર કરવાની શક્તિ કેળવવી જોઈએ, એ આત્માનો સ્વભાવ છે. શુદ્ધ અનન્ય ચિંતન કૃપાળુ દેવે કહ્યું છે. આ અનન્ય ચિંતન કર વિચાર તો પામ, એ વિચાર એ વાણીના આધાર ઉપર વિચાર નહીં, આત્માના જ્ઞાન ગુણના આધાર ઉપર વિચાર, એ વિચારની પરાકાષ્ઠા છે. ઇટ ઇઝ કોલ્ડ કન્ટેમ્પલેશન વિથ મેડિટેશન. વિચાર અને ધ્યાન નિધિ ધ્યાસનની અવસ્થામાં અનુપ્રેક્ષણની પ્રક્રિયાની અંદર કરવાની જે પ્રક્રિયા છે એને વિચાર પ્રક્રિયા કીધી છે. કે જે વિચારમાં ઉપજે તે સુવિચારણા, જ્યાં ઉપજે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, નિજ જ્ઞાન પ્રગટાવે એને વિચારણા કીધી છે. જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તો કે છે કે આવી વાણી ગમે તેવી પ્રેરણાથી નીકળી હોય તો પણ આવી પ્રેરણા ઝીલી શકે એવી શ્રોતાની જો પાત્રતા ન હોય તો એ વાણી સાર્થક થતી નથી. ગંભીર આશય સમજવાની પાત્રતા થયે આપણા જીવનમાં પણ સર્વજ્ઞની, જ્ઞાની પુરુષોની, સત્પુરુષોની વાણી સમજવા માટે પણ પાત્રતા જોઈએ. અને આવી પાત્રતા કેળવવા માટે જીવન ત્યાગ વૈરાગ્ય આધારિત હોવું જોઈએ. ત્યાગ વિરાગણ ચેતમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ વિરાગ જાગ્યા નથી, જીવન હજી સંસારના ભોગ વિલાસની અંદર મદમસ્ત બનીને રાચે માચે છે, એને વિતરાગની વાણી અંતરને સ્પર્શી નહીં શકે. એના ગંભીર ભાવો, એના ઊંડા આશયો સમજાશે નહીં, છેટું પડી જશે. મનુષ્ય થયા, આર્ય દેશ મળ્યો, ઉત્તમ કુળ મળ્યું, જૈન ધર્મ મળ્યો, વિતરાગ જેવો દેહ મળ્યો, નિર્ગ્રંથ જેવા ગુરુ મળ્યા, અને એનો બોધ મળ્યો, એના હાથે લખેલો બોધ, કીધેલો નહીં, અને છતાં રખડી મરીએ, છેટું પડી જશે. જો પાત્રતા નહીં કેળવીએ, જો જ્ઞાનીના વચનને ઝીલવા જેટલી પણ પાત્રતા નહીં કેળવીએ, તો વર્ષાના બારે મેઘ વરસે પણ જેનું વાસણ તળિયા વિનાનું છે, અથવા તો જેનું વાસણ ઊંધું મૂક્યું છે, શું થાય પ્રભુ? મેઘ તો વરસી ગયો અને તું તો કોરો ઢાકડ જેવો રહી ગયો, કારણ કે પાત્રતા નથી. એટલા માટે જૈનમાં આ બધા આચારો કેટલા બધા મહત્વના આચારો છે. આચાર ધર્મ કંડાયેલો છે એટલા માટે કે તારે દર્શન ધર્મ સમજવો હશે તો આચાર ધર્મનું પાલન કરીશ તો દર્શન ધર્મ સમજાશે. અને તો બસ આપણે જ્ઞાનમાં રસ છે, આપણે જ્ઞાનની આરાધના કરો ને બધું થઈ જશે. પણ જ્ઞાન ઝીલશે કોણ? કયા જીવમાં જ્ઞાન ઝીલાશે? શુદ્ધ આચારોથી જેની પરિણતિ નિર્મળ થઈ નથી એ કેવી રીતે આ વિતરાગના ગંભીર આશયોને ઝીલશે? કેવી રીતે એ સમજશે? કેવી રીતે વિરોધ રહિતપણે, અવિરોધપણે, અભેદથી કેવી રીતે વાતને પકડશે? વાતની અખંડતા કેવી રીતે પકડાય? કહેવામાં ખંડ ખંડિત છે. આજે વાત કરીએ તો કઈ એક સાથે બધી વાત થઈ શકતી નથી. કહેવામાં ખંડ ખંડિત છે ત્યારે સમજણમાં અખંડ રૂપે સમજાવવું જોઈએ. કહેવામાં ભેદ છે, નહીં નિશ્ચયના ભેદથી વાત કહેવાય, પણ સમજવામાં અભેદ રીતે વાતને સમજવી જોઈએ. કૃપાળુ દેવે મનસુખરામ સુરીરામ ત્રિપાઠીને પત્રાંક 64માં લખ્યું, વિતરાગના માર્ગનું, પુનર્જન્મ વિશેનું અને આત્માનો જડથી આત્માને જુદો કેવી રીતે પાડવો એ બધી વસ્તુ લખી. પત્ર બહુ મોટો લખ્યો, પણ મોટો લખ્યા પછી એણે એક વાક્ય આ ત્રિપાઠીને લખ્યું. વેદાંતના પ્રકાંડ પંડિત આ ગોવર્ધનરામ ત્રિપાઠીના કાકા થયા, આ જૂનાગઢના દીવાના હતા અને એ મોટી ઉંમરના, અત્યારે 50 ઉપર વર્ષની ઉંમર હશે, અને કૃપાળુદેવ જૂનાગઢ તરફ ગયા હતા અને ત્યાં એનો સંપર્ક થયો. સ્વામી વિવેકાનંદજી એમના ઘરે રહ્યા હતા. એ મનસુખરામ સુરીરામ ત્રિપાઠી અને કૃપાળુદેવ બધું લખ્યા પછી એક વાક્ય લખે છે કે આત્માને જે બોધ થયો તે મન યથાર્થ ન જાણી શકે. આત્માને જે બોધ થયો તે મન યથાર્થ ન જાણી શકે, મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે. મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે અને વચનનો બોધ કથન બોધ પણ યથાર્થ, વચનનો કથન બોધ પણ યથાર્થ કલમ લખી ન શકે. અમે તમને આ બધું કહીએ છીએ, પણ જે અમે મહાવીરના બોધની તમને વાત કરીએ છીએ એ આની અંદર લખ્યું છે કે કહેવા માટે જોઈએ તે પ્રકારના શબ્દો પણ ઉપલબ્ધ થતા નથી. શબ્દને પોતાની મર્યાદા છે, ભાવ પૂર્ણપણે શબ્દમાં આવી શકે નહીં. ભાવોને વ્યક્ત કરવાનું માધ્યમ શબ્દ છે, પણ તે શબ્દ માધ્યમ સંપૂર્ણ નથી. એટલે આત્માના ભાવોને વ્યક્ત કરવા માટે સામે આત્માવાળો માણસ હોય એ સમજી શકે. એટલે કૃપાળુદેવે લખ્યું, શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? એમણે આ વાત તીર્થંકર આદિની 437માં પત્રમાં પણ લખી. પદાર્થ માત્ર તીર્થંકર આદિ જ્ઞાનીએ વક્તવ્ય અને અવક્તવ્ય એવા બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. તીર્થંકરે પણ કહ્યું કે પદાર્થ બે ધર્મવાળો છે, એક વક્તવ્ય અને એક અવક્તવ્ય. વક્તવ્ય એટલે જે વ્યક્ત કરી શકાય અને અવક્તવ્ય એટલે જે વાણીથી કહી શકાય નહીં. તો કે છે, વક્તવ્યપણે જે જીવ ધર્મ છે તે સર્વ પ્રકારે તીર્થંકર આદિ કહેવાને સમર્થ છે. જેટલું વક્તવ્ય વાણીથી કહી શકાય એવી વાણીનું સામર્થ્ય આ જગતના જીવોને વિશે વર્તતું હોય તો એવા જીવો તે કોણ છે? તીર્થંકર. તો તીર્થંકર આદિ કહેવા સમર્થ છે અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરીને જણાય એવો જીવ ધર્મ છે અને એ કહેવા માટે એ સમર્થ છે. અને સમજી કોણ શકે? તો કે જીવના વિશુદ્ધ પરિણામે એ વાત સમજાય. કાં તો જીવના વિશુદ્ધ પરિણામ જોઈએ અથવા તો સત્પુરુષે કરીને જણાય એવો જીવ ધર્મ છે. આ જીવ ધર્મ, આ આત્મધર્મ, આ આત્મ સ્વરૂપ એવો અગમ્ય છે. જિનેશ્વરે કહ્યું, કહી શકાય એવા એક જ અધિકારી જગતની અંદર સમવશમાં બિરાજમાન તીર્થંકર પરમાત્મા, એણે પણ કહ્યું, પણ વક્તવ્ય પણ એ કહી શકાય એટલું જ કીધું અને એ પણ ઝીલી શકાતું નથી. જીવના વિશુદ્ધ પરિણામ ન હોય તો ન ઝીલી શકાય, કાં તો સત્પુરુષના આશ્રયથી ઝીલી શકાય.
જીન પ્રવચન દૂરે ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સ સદગુરુ સુગમ અને સુખ ખાણ.
આ જીન પ્રવચનની દુર્ગમ્યતા છે. ભગવાને વાણીથી કહ્યું છે, વક્તવ્ય ભાગ, અવક્તવ્ય તો અવક્તવ્ય જ રહે છે. વાણીથી જેટલો કીધો છે એ પણ જીવના વિશુદ્ધ પરિણામ ન હોય તો જીવથી ઝીલી શકાય નહીં. અને ત્યારે મતિમાન તો થાકી જવાનો છે. જેને બુદ્ધિથી ધર્મ પામવાનો, તર્કને વાદ વિવાદના આધારે જેને પ્રભુને પામવાનો સંકલ્પ કર્યો છે એને તો રખડી મરવાના ધંધા કર્યા છે. એનું તો કામ નથી. અને એવા તો કંઈક રજડી ગયા અને કંઈક હજુ રજડી રહ્યા છે અને કંઈક હજુ રજડાવી રહ્યા છે. આ માર્ગ તો અનુભૂતિથી પામવાનો છે. એટલે અહીંયા કહે છે કે અવલંબન શ્રી સદગુરુ. સદગુરુનું અવલંબન લે સુગમ અને સુખખાણ. કયું શું વસ્તુ સુગમ? તો દુર્ગમ્ય છે એ સુગમ થાય છે. કોના થકી? કાં તો જીવના પરિણામની વિશુદ્ધિથી અને કાં તો સદગુરુના અવલંબનથી. જગતના સામાન્ય જીવોએ, મારા તમારા જેવાએ, આપણા માટે તો સત્પુરુષના બોધ સિવાય બીજો કોઈ આશરો નથી. બુદ્ધિનો આશરો કરીને આ વિતરાગ દર્શનને પામવાની ચેષ્ટા આપણે ન કરવી. આ બુદ્ધિના આશ્રયથી પામી શકાય એવો માર્ગ નથી. અનુભૂતિનો માર્ગ છે. અને અનુભૂતિનો મર્મ, એનું તત્વ એ આપણને સદગુરુ પકડાવી શકે છે. આનંદ ઘનજીએ આ સ્વરૂપને પ્રાપ્ત કર્યું. આ અવધૂત યોગી આ જંગલોમાં, અરણ્યોની અંદર, અરાવલીની પર્વતની પાછળના ભાગની અંદર વિચરે છે અવધૂત બનીને. અને આત્માની મસ્તીના મોજની અંદર આ એક 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 આત્મત્વના ગુણ ગાય છે. એમાં પાછળ રહેલા યશો વિજયજી માં ક્યાંક મળવાનું થાય, પૂછી નાખો કે જે આત્માની તમે વાત આટલા આટલા ગુણગાન ગાઓ છો, આત્માના કેટલા પદ લખ્યા, અને કંઈક નિશાની તો આપો. આ આત્માની નિશાની તો આપો. આનંદગંજી એનું પદ લખ્યું,
નિશાની કહાં બતાવું રે, તેરો અગમ અગોચર રૂપ નિશાની કહાં બતાવું રે, અનુભવ ગોચર વસ્તુ હૈ રે, જાનવો એ હી વેલા, કહન સુનન કો કછુ નહીં પ્યારે, કહન સુનન કો કછુ નહીં પ્યારે, આનંદ ઘન મહારાજ નિશાની કહાં બતાવું રે, તેરો અગમ અગોચર રૂપ નિશાની કહાં બતાવું રે.
નિશાની ક્યાંથી બતાવી? અગમ અને અગોચર એવું તારું રૂપ છે, નિશાની શું આપીએ? કહન સુનન કો કછું નહીં પ્યારે. હે ભાઈ, તને આટલી બધી જિજ્ઞાસા જાગી છે તો તને એક વાત કહી દો, અનુભવમાં જેથી આવે તેથી આત્મા પકડજે, પણ કેવા સાંભળવાથી તો દૂર રહેજે. કહન સુનન કો કછું નહીં પ્યારે, આ કેવા સાંભળવાની? કેતો તો ને કેતી હતી એની આ વાત નથી હો, આ સ્વરૂપની વાત. એટલી જ નથી, જગતની અંદર જે આપણી બીજી વાતની અંદર ક્યાંય ક્યાંય ગયો ન હોય તો એવા ઠોકે, વણગા ઠોકે, એવા વાતો ન ઠોકે કે જાણે કાલ અહીંયા થઈને આવ્યો હોય ને. નિક્સને આમ કહી દીધું ને ઓલો આમ કીધું, જેને પોતાની હાજરીમાં બધી વાત થઈ હોય એને હાજર રાખ્યો હોય ને પછી બધા જગતના માનદાતાઓ વાત કરે એવી વાત કરતો હોય, એનું કારણ કહન સુનન, કહેને વાલા ભી દીવાના સુનને વાલા ભી દીવાના, એવો આ માર્ગ નથી હો. કહન સુનન કહો કછું નહીં પ્યારે, જ્ઞાની કહે છે ભાઈ આ તો કૃપાળુ દેવે પણ કહ્યું,
સદગુરુના ઉપદેશમાં સમજાયન જીન રૂપ, સમજાવણ ઉપકારશો સમજે જીન સ્વરૂપ.
સદગુરુ વિના એવી ગુરુગમ, ગુરુગમ એટલે જ્ઞાની પુરુષના સર્વજ્ઞના બોધના વચનનો આશય ભાવ પકડવાની આપણી જે કંઈ શક્તિ છે એ ગુરુગમ છે. આવી દ્રષ્ટિ જીવને આત્મસાધ્ય થવી જોઈએ, આ દ્રષ્ટિ સાધ્ય થવી જોઈએ. આ દ્રષ્ટિ આંખનો વિષય નથી, આ દ્રષ્ટિ એ આંખનો વિષય નથી, આંખ એનો વિષય દ્રષ્ટિ છે, એનાથી એ જગતની અંદર જોઈ શકે છે. પણ આ જે આત્મ સ્વરૂપની વાત છે એટલે કૃપાળુ દેવે કીધું આ વાત બિના નયનની છે.
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત.
આ બિના નયન કી બાત હૈ, ઓર બિના નયન પાવે નહીં, બિના નયન તારી અંતરદ્રષ્ટિ એના વિના આ વાત સાધ્ય થઈ શકશે ને. બહુ સરસ રીતે વાત કરી છે અને આવું જે કહ્યું છે વાણીના સ્વરૂપમાં 19 ગાથામાં કેટલી કેટલી વાત કરી. આપણે કહ્યું કે નિર્ગ્રંથ પદના 26 તબક્કા આપ્યા, એમાં એક પદની અંદર આખા જીનવાણીની જે પર્યાયભાષી શબ્દો છે, જે શબ્દો ભાવ વ્યક્ત કરવા માટે આ સિવાય બીજા શબ્દો નથી એને જૈન દર્શનના પારિભાષિક શબ્દો કહેવાય, એવા 26 પારિભાષિક શબ્દોનો પ્રયોગ આ 19 ગાથામાં શ્રીમદ રાજચંદ્રજીએ કર્યો. નિર્ગ્રંથ આ પહેલી ગાથાથી શરૂ થશે બધું. પહેલો શબ્દ નિર્ગ્રંથ, બીજો દર્શનમો, ત્રીજું ચારિત્રમો, ચોથો ત્રિયોગ, પાંચમું પરિષ, છઠ્ઠું ઉપસર્ગ, સાતમો વિષય પાંચ પ્રકારના, આઠમું પ્રમાદ પાંચ પ્રકારના, નવમું પ્રતિબંધ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, દસમાની અંદર એ પ્રતિબંધમાં અપ્રતિબદ્ધતા, 11મું ઉદયાધીન, 12મું વિતલોભ, 13મું પુદગલ, 14મું ક્ષપક શ્રેણી, 15મું સ્વયંભૂ રમણ સમુદ્ર, 16મું ક્ષીણમો ગુણસ્થાનક, 17મું અપૂર્વકરણ, 18માં પૂર્ણ વિતરાગ, 19માં કેવળ જ્ઞાન, 20માં ગંગાતી કર્મ, એ ચાર બે આવરણવાળા, એક રોધવાળું એક વિકળતાવાળું, 21મું ઘાતિકર્મ, 4 વેદનીય, આયુષ્ય નામ ગોત્ર, 22મું કેવડી સયોગી ને અવળે અયોગી, 13મું અગુરુ લઘુ, 23મું 24મું ઉર્ધ્વગમન ઉર્ધ્વાકર્ષણ, 25મું સાદી અનાદિ અનંત, અને 26મું પરમ શુદ્ધ પદ, એ પરમપદ, પરમપદ શુદ્ધ આત્મપદ. આ 26 પ્રયોગ શબ્દના, અને છતાં આટલું કીધા પછી પણ જ્ઞાનીને હજુ સંતોષ નથી. એ કે છે આટલું સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. અન્ય વાણી શું કે આ તો તીર્થંકરની વાણીનો આધાર લઈને અમે આ સમજાવવા પ્રયત્ન કર્યો છે, તો બીજી કોઈ વાણી એક સમજાવી શકે એવી સ્થિતિ રહી નથી જીવની. કેમ કે જીવનો આ જે ધર્મ છે એ અન્ય વાણીથી કહી શકાય એમ નથી. માટે નિચોડ રૂપે કહ્યું કે આ અનુભવ ગોચર છે. આનંદ ગંજીએ પણ કહ્યું કે આ અનુભવ ગોચર છે. અનુભવ વેદ્યા વિના, આત્મ સ્વરૂપના અનુભવ વેદ્યા વિના આ પદનું સ્વરૂપ પામી શકાય નહીં, એની મહત્તા જાણી શકાય નહીં. એટલે જૈન દર્શનમાં સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારે સંકેતિ આત્મા એને તત્વની પ્રતીતિ કરી એનું પદ કહ્યું, તો કે સ્વસંવેદ્ય પદ. સંવેદ્ય પદ જેણે સ્વની સંવેદનાને પકડી લીધી, આત્માની ચેતનાને, કોઈ કલ્પના નહીં, કોઈ જલ્પના નહીં, કોઈ તરંગ નહીં. જગતના જીવો મનથી પકડવા પ્રયત્ન કરે છે અને કાં બુદ્ધિથી પકડવા પ્રયત્ન કરે છે. એ કાં તો કલ્પનામાં રોકાય છે, કાં જલ્પનામાં રોકાય છે, અને કાં તરંગમાં ચડી જાય છે. ઓલો તો રોકાય જ, પણ મનવાળો તો ક્યાંનો ક્યાંય નીકળી જાય. અને પછી હેઠો ઉતારવો આકરો, કારણ કે એને નક્કી કરી લીધું કે આત્માનું સ્વરૂપ એટલે આ જ છે. એટલે પોતે આકાર નક્કી કર્યો, પોતે રૂપ નક્કી કર્યું, અને વાત આત્માની કરવી છે. જે અમૂર્ત છે, જે નિરંજન છે, જે નિરાકાર છે, એની વાત